વચનામૃત લોયાનું આઠમું ડાયા હોળાના લક્ષણ. વિચારે કરીને કામાદિકનું મંદપણું, વ્યસન થવાનો હેતુ, બાલ્યાવસ્થામાં સારી નરસી પ્રકૃતિનું કારણ, પૂર્વનો ને હમણાનો સ્વભાવ જાણવાની રીત, ઇન્દ્રિયોની ચંચળતા ટાળવાનો ઉપાય, આઠ સતશાસ્ત્રોમાંથી ત્યાગવા ને ગ્રહણ કરવા યોગ્યનો વિવેક, ન્યૂનાધિકપણું રહેવાનું કારણ. સંવત 1877ના માક્ષર સુધી પંચમીને દિવસ રાત્રિને સમયે શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને ધોળો ફેંટો મસ્તકે બાંધ્યો હતો ને ધોળી છીંટની ડગલી પહેરી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયને વિશે શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. જે ભોળો હોય તેને તો કોઈ સ્વભાવ દેખીને સંતનો અવગુણ આવે, પણ જે ડાયો હોય તેને સંતનો અવગુણ કેમ આવે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ડાયો હોય તેને પોતામાં જે કોઈ અયોગ્ય સ્વભાવ દેખ્યામાં આવ્યો ને તેની ઉપર પોતે અતિ દોષ બુદ્ધિ રાખીને દ્વેષે સહિત તે સ્વભાવને ટાળ્યાનો દાખલો કરતો હોય અને તે સ્વભાવ ઉપર પોતાને અતિ ખાર હોય અને તેનો તે સ્વભાવ કોઈ બીજા સંતમાં દેખાય ત્યારે તેનો અભાવ આવે છે. અને જે મૂર્ખ હોય તે તો પોતાના સ્વભાવને ટાળે નહીં ને બીજા સંતમાં કંઈક તે સ્વભાવ દેખે તો તેનો અવગુણ લે છે, તેને મૂર્ખ કહીએ. ત્યાર પછી શ્રીજી મહારાજ નાના નાના પરમહંસને તેડાવીને પોતે પ્રશ્ન શીખવવા લાગ્યા ને પોતે ઉત્તર કરવા લાગ્યા. તેમાં પ્રથમ તો પોતે એમ પ્રશ્ન પૂછ્યો છે, કામ ક્રોધ ને લોભાદિક શત્રુનો જે વેગ, તેનું જે તીવ્રપણું ને મંદપણું, તે બાળ યૌવન ને વૃદ્ધ તેણે કરીને છે, તે કેવી રીતે? તો બાળપણમાં મંદ વેગ હોય અને યૌવન અવસ્થામાં તીવ્ર વેગ હોય ને વળી પાછું વૃદ્ધપણામાં મંદપણું થાય, એમ કામાદિકનું તીવ્ર મંદપણું છે તે તો જણાય છે, પણ વિચારે કરીને એનું મંદપણું છે કે નહીં? ત્યારે તેનો ઉત્તર પોતે જ કર્યો છે, વિચારે કરીને પણ કામાદિકનું મંદપણું છે. તે વિચાર કેમ કરે તો બાળ અવસ્થામાં મંદપણું છે ને યૌવન અવસ્થામાં તીવ્રપણું છે ને વૃદ્ધ અવસ્થામાં પાછું મંદપણું છે, તે તો આહારે કરીને છે. જે બાળ અવસ્થાને વિશે પણ આહાર થોડો છે માટે કામ પણ ઓછો છે ને વૃદ્ધ અવસ્થામાં પણ આહાર ઓછો હોય એટલે કામ પણ ઓછો હોય અને યૌવન અવસ્થામાં આહારની વૃદ્ધિ હોય એટલે કામની પણ વૃદ્ધિ હોય, તે માટે જો યૌવન અવસ્થામાં આહાર ઓછો કરે ને દેહે કરીને શીત ઉષ્ણ વરસાદ ભૂખ તેનું જાણી જાણીને સહન કરે એવો જે વિચાર રાખે અને મોટા સાધુનો સમાગમ રાખે તો તેને યૌવન અવસ્થામાં પણ કામ મંદ પડી જાય. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જીવને નાના પ્રકારના વ્યસન પડે છે, તે કોઈકને ભાંગેનું અફીણનું દારૂનું ગાંજાનું ઇત્યાદિ અનેક પ્રકારના પડે છે, તે વ્યસન ક્રિયમાણ છે કે પ્રારબ્ધે કરીને છે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો છે, એ વ્યસન તો કર્યા થાય છે, પણ પ્રારબ્ધે કરીને નથી. માટે જો એ વ્યસનને ટાળ્યાનો શ્રદ્ધા સહિત આગ્રહ કરે ને શૂરવીરપણું હોય તો તે ટળી જાય, ને શ્રદ્ધા ન હોય ને ફોસી હોય તેથી એ સ્વભાવ ટળે નહીં. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કેટલાક બાળકને તો વૃદ્ધના સરખી પ્રકૃતિ હોય છે ને કેટલાકને તો અતિ ચંચળ પ્રકૃતિ હોય છે, તે સંગે કરીને થાય છે કે એના જીવમાં જ એવી પ્રકૃતિ રહી છે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો છે, બહુધા તો સંગે કરીને જ સારી નરસી પ્રકૃતિ થાય છે ને કેટલાકને પૂર્વ કર્માનુસારે પણ થાય છે. પછી કપિલેશ્વરાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, પૂર્વનો સ્વભાવ હોય તે કેમ જાણવો ને હમણાનો સ્વભાવ હોય તે કેમ જાણવો? ત્યારે શ્રીજી મહારાજે તેનો ઉત્તર કર્યો છે, જે સ્વભાવ હમણાનો હોય તે તો જો રૂડા સંતને સંગે રહીને થોડોક તેને ટાળ્યાનો ઉપાય કરે તો ટળી જાય. જેમ વંડી ઉપર તૃણ ઉગ્યા હોય તે પાંચ દાડા મેઘ ન વરસે તો સુકાઈ જાય, તેમ હમણાનો જે સ્વભાવ તે તો થોડાક દિવસમાં ટળી જાય છે, અને જે પૂર્વનો સ્વભાવ હોય તેને ટાળ્યાનો તો અતિ દાખલો કરે ત્યારે માંડ માંડ ટળે. જેમ ધરતીમાં ધ્રોનો છોડ હોય અથવા બોરડીના ઝાડ હોય તેને તો ખેડૂ અગ્નિ લગાડીને બાળે તો પણ પાછો ફૂટી આવે, ને જો કોદાળી લઈને મૂળમાંથી ખોદી નાખે તો જાય, તેમ જે પૂર્વનો સ્વભાવ હોય તેને રૂડા સંતના સમાગમમાં રહીને અતિ પ્રયાસે કરીને ટાળે તો માંડ માંડ ટળે. અને ત્યાર પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જેના ઇન્દ્રિયો ચંચળ હોય તે ચંચળતાને ટાળ્યાના પૃથક પૃથક કયા ઉપાય છે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો છે, ચક્ષુ ઇન્દ્રિયની ચંચળતા ટાળ્યાનો એ ઉપાય છે જે નાસિકાગ્ર દ્રષ્ટિ રાખે ને આડું અવળું જુએ નહીં, ને ભણવું હોય તો ભણ્યા કરે તથા ભજન સ્મરણ કર્યા કરે, અને એમ કરતા સ્ત્રી આદિ દેખાઈ જાય અને અયોગ્ય ઘાટ ન થયો હોય તો પણ નેત્રને ઉઘાડા રાખીને મેશાન મેશે રહિત કરીને જ્યાં સુધી નેત્ર સારી પેઠે બળે ને આંસુ ચાલે ત્યાં સુધી ઘડી બે ઘડી પર્યંત જોઈ રહે ત્યારે તેની દ્રષ્ટિ ચંચળ હોય તો પણ વશ થઈ જાય છે. અને નાસિકા ઇન્દ્રિય છે તે કોઈનું શરીર અથવા મુખ કે વસ્ત્ર તે ગંધાતું હોય, તેનો ગંધ લે ત્યારે તે ન ગમે, ત્યારે તેનો એમ વિચાર કરે છે, મારો દેહ પણ ઉપરથી સારો છે પણ માઈ તો રુધિર માંસ હાડકા છે તથા પેટમાં મળમૂત્ર આંતરડા છે, એમ વિચારે તો નાસિકાની ચંચળતા ટળે, અને કાનની ચંચળતા એમ ટળે છે કોઈ રમૂત થતી હોય અથવા ભવાઈ થતી હોય તો તેને સાંભળ્યામાં હેત થાય, ને ભગવાનની કથા કીર્તન સાંભળ્યામાં નિદ્રા આવે ત્યારે ઊભા થવું, ને નિદ્રા આળસને ટાળવું, ને ભગવાનની કથા સાંભળ્યામાં શ્રદ્ધા રાખવી ને હેત રાખવું તો કાન જીતાય. અને ત્વચા ઇન્દ્રિયને એમ જીતે જે જાણી જાણીને ટાઢ તડકો વરસાદ તેને ખમવો, ને ગોદડી હોય તે ઉશીકે મૂકી રાખવી, ને સારી પેઠે ટાઢ વાય ત્યારે ઓઢવી તથા જ્યાં ત્યાં પડી રહેવું, એમ કરીને ત્વચાને બાળી નાખે, એમ કરે તો ત્વચા ઇન્દ્રિયની ચંચળતા ટળે. અને હાથની ચંચળતા એમ ટળે છે, જ્યારે હાથ નવરા હોય ત્યારે હાથમાં માળા રાખીને શ્વાસોશ્વાસે ભગવાનનું નામ લઈને તે માળા ફેરવવી, પણ ઉતાવળી લહરકે માળા ન ફેરવી. ને કેટલાક એમ કહે છે જે મને કરીને તો નામ વધુ લેવાય એ વાત ખોટી છે, જેટલા જીભે લેવાય તેટલા જ મને કરીને લેવાય છે, એમ કરે તો હાથની ચંચળતા ટળે અને પગ ચંચળ હોય તો આસનને જીતવું તો પગ જીતાય, અને શિશ્ન ચંચળ હોય તો જેમ ઝીણી ખસ હોય કે રાતી દાદર હોય તેને ખંજોળીએ તો લોહી નીકળે ત્યાં સુધી ખરચ ટળે નહીં, અને જો ન ખંજોળીએ તો તે એમને એમ બળી જાય. તેમ શિશ્ન ઇન્દ્રિયમાં ચળ આવે તો પણ તેને હાથે કરીને અડે જ નહીં, અને જો શિશ્નમાં વાયુ ભરાતો હોય તો આહાર થોડો કરે ને ઉપવાસ કર્યા કરે ને દેહને બળહીન કરી નાખે તો શિશ્ન જીતાય. અને જીવવા ઇન્દ્રિયને જીતવી હોય તો જે વસ્તુ જીભને ગમતી હોય તે વસ્તુ ન આપવી, અને આહાર યુક્ત કરવો તો જીવવાની ચંચળતા ટળે છે. અને વાણી ચંચળ હોય તો એમ ટળે જે મુક્તાનંદ સ્વામી જેવા વાર્તા કરતા હોય તથા કથા વાંચતા હોય તે વચમાં પોતે ડાપણ કરીને બોલવું નહીં, અને જો વચમાં બોલાઈ જાય તો 25 માળા ફેરવવી તો વાણીની ચંચળતા ટળી જાય. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, એ સર્વ ઇન્દ્રિયો છે તેમાંથી એકને પરિપક્વ જીતે તો સર્વે ઇન્દ્રિયો જીતાય એવી એક કઈ ઇન્દ્રિય છે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો છે, એક જીવને પરિપક્વ જીતે તો બીજી સર્વે ઇન્દ્રિયો જીતાય છે. ત્યાર પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જે પુરુષને અંતરમાં કામ વ્યાપ્યો હોય તેને બહારથી કેમ જાણીએ જે એને કામ વ્યાપ્યો છે, અને એનું જે અંગ તે તો વસ્ત્રમાં ઢાંક્યું હોય છે? ત્યારે એનો ઉત્તર પણ પોતે જ કર્યો છે, જેને કામ વ્યાપે તેના નેત્ર આદિ જે સર્વે ઇન્દ્રિયો તે ચંચળ થાય ત્યારે જાણવું જે એ કામે વ્યાકુળ થયો છે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જેનો ચંચળ સ્વભાવ હોય તેને શાંત થવું, અને જેનો શાંત સ્વભાવ હોય તેને ચંચળ થવું, તે કયા વિચારે કરીને થાય છે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો છે, જે ચંચળ હોય તે એમ વિચારે જે હું આત્મા છું, બ્રહ્મ છું, અલિંગ છું ને આકાશની પેઠે સ્થિર છું, એવે વિચારે કરીને ઉપશમ અવસ્થાને પામે તો ચંચળ હોય તે શાંત થાય, અને શાંતને ચંચળ થવું હોય તેને તો ભગવાન ને ભગવાનના ભક્તનું મહાત્મય જાણવું, ને મહાત્મય જાણે ત્યારે ભગવાનની નવ પ્રકારે ભક્તિ કરે તથા ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે તેણે કરીને એનો ચંચળ સ્વભાવ થાય છે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, શ્રીમદ ભાગવત આદિ જે 8 સતશાસ્ત્ર તેમાંથી કોઈ ત્યાગ કરવા યોગ્ય છે કે સર્વે ગ્રહણ કરવા યોગ્ય છે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો છે, એ સર્વે ગ્રંથમાં પણ અનેક પ્રકારના પ્રકરણ છે, તે સર્વે પ્રકરણે કરીને ભગવાનને પામ્યા જે ભક્ત તેમના અંગ કયા છે, માટે એ સર્વે ગ્રહણ કરવા યોગ્ય છે. પણ સર્વે પ્રકરણમાંથી જે પ્રકરણ પોતાના અંગમાં મળતું આવતું હોય તેને ગ્રહણ કરવું ને બીજાનો ત્યાગ કરવો ને એમ જાણવું જે એ છે તો સાચું પણ એ બીજા ભક્તને અર્થે છે પણ મારે અર્થે નથી. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, આ તમે સર્વે નાના છોકરા બેઠા છો તેમાંથી કોઈકને તો આ સર્વે સંત પ્રમાણ કરે છે ને કોઈકનું તો નથી કરતા, અને સર્વેની અવસ્થા સરખી છે, ને સંગ પણ એક સરખો છે અને ભોજન વસ્ત્ર ઉપાસના શાસ્ત્ર ઉપદેશ મંત્ર એ સર્વેને એક સરખા છે, તો પણ જે ન્યૂનાધિકપણું રહી ગયું છે તેનું શું કારણ છે? અને જે સંત છે તે તો સમદ્રષ્ટિવાળા છે ને નિરપક્ષ છે ને ધર્મવાળા છે, તે તો જે જેવો હોય તેને તેમ જ કહે, માટે એનો ઉત્તર કહો. પછી પોતે જ એનો ઉત્તર કર્યો છે, જેના સંત વખાણ કરે છે તેને શ્રદ્ધા છે, માટે ધર્મ પાળ્યાને વિશે તેનો વધારો છે ને તેને સંતની સેવા કરવાને વિશે તથા ભગવાનની વાત સાંભળવાને વિશે પણ શ્રદ્ધા છે ને સંતનો વિશ્વાસ છે, માટે એ વધી ગયો. અને જે આવા સમાગમમાં રહ્યો થકો વધ્યો નહીં તે શ્રદ્ધા રહિત છે એમ જાણવું. ઇતિ વચનામૃત લોયાનું આઠમું.
લોયાના આઠમા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન 11 છે, જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે કહ્યું છે, જેને પોતાના અયોગ્ય સ્વભાવ ઉપર અભાવ હોય ને તે સ્વભાવ બીજા સંતને વિશે દેખીને તેનો અભાવ આવે તે ડાહ્યો છે, ને જે પોતાના સ્વભાવને ટાળે નહીં ને બીજા સંતના સ્વભાવ દેખીને અવગુણ લે તે મૂર્ખ છે. બીજી બાબતમાં યૌવન અવસ્થામાં આહાર ઓછો કરે તથા મોટા સાધુનો સમાગમ રાખે તો કામાદિક મંદ પડી જાય છે. ત્રીજી બાબતમાં વ્યસન કર્યા થાય છે ને શ્રદ્ધાવાનથી ટળે છે. ચોથી બાબતમાં સારી નરસી પ્રકૃતિ સંગે કરીને તથા પૂર્વ કર્માનું સારે થાય છે. પાંચમી બાબતમાં જે સ્વભાવ સંતને સંગે થોડા ઉપાયે ટળી જાય તે હમણાનો જાણવો, અને ઘણે દાખડે ટળે તે પૂર્વનો જાણવો. છઠ્ઠી બાબતમાં ઇન્દ્રિયોની ચંચળતા ટાળ્યાના પૃથક પૃથક ઉપાય બતાવ્યા છે. સાતમી બાબતમાં જીહ્વા ઇન્દ્રિયને જીતે સર્વે ઇન્દ્રિયો જીતાય છે. આઠમી બાબતમાં સર્વે ઇન્દ્રિયો ચંચળ થાય ત્યારે કામ વ્યાપ્યો જણાય. નવમી બાબતમાં ચંચળને શાંત ને શાંતને ચંચળ થવાનો ઉપાય બતાવ્યો છે. દસમી બાબતમાં પરોક્ષ આઠ શાસ્ત્રમાંથી જે પ્રકરણ પોતાના અંગમાં મળતું આવતું હોય તેનું જ ગ્રહણ કરવું. અગિયારમી બાબતમાં શ્રદ્ધાવાળો વૃદ્ધિ પામે છે. પ્રશ્ન એક. નવમા પ્રશ્નમાં આત્મારૂપ ને બ્રહ્મરૂપ છું એમ વિચારવાથી ઉપશમ થાય છે એમ કહ્યું, અને અમદાવાદના ત્રીજા વચનામૃતમાં શ્રીજી મહારાજની મૂર્તિના ચિંતવનને બળે કરીને ઉપશમ અવસ્થા થાય છે એમ કહ્યું. તે ઉપશમના બે પ્રકાર કહ્યા, તેમાં ન્યૂનાધિક ભાવ હશે કે નહીં હોય? ઉત્તર એક. અમદાવાદના ત્રીજા વચનામૃતમાં મૂર્તિના ચિંતવને કરીને ઉપશમને પામે ત્યારે પંચ વિષય જન્મ મરણના હેતુ થતા નથી એમ કહ્યું, ને આમાં ચંચળ પ્રકૃતિ ટળી જાય એટલું જ ઉપશમ કહ્યું છે. તેમાં કહ્યું તેથી આ ન્યૂન છે. પ્રશ્ન બે. દસમા પ્રશ્નમાં આઠ સત્શાસ્ત્રનું વચન પોતાના અંગમાં મળતું આવે એટલું જ ગ્રહણ કરવું એમ કહ્યું, તે અંગ કયું જાણવું? ઉત્તર બે. સ્વરૂપનિષ્ઠા, ધર્મનિષ્ઠા, આત્મનિષ્ઠા, ભક્તિનિષ્ઠા, ત્યાગ, તપ, વૈરાગ્ય એ આદિક અંગ છે. તેમાંનું જે અંગ પોતાને વિશે મુખ્ય હોય, તે અંગને મળતું આવતું હોય તે વચન ગ્રહણ કરવું એમ કહ્યું છે. ઇતિ લોયાના આઠમા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.